सांग मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भय अरिहंता दि महान करि मंगल करुछु महा ग्रंथ करण शुभ कार्य जेथी मड़े समाज सर्व पामे निज पद राज।
आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक ग्रंथ में प्रथम अध्याय संबंध में अपनी चर्चा करी रहा है। पंडित जी साहेब नी आगर आचार्य कल्प एक उपमा मड़ेली है। जेम कुंदुकुंद आचार्य देव ए कोई सर्वज्ञ नोता, पण कुंदुकुंद आचार्य देवे सर्वज्ञना विरह भूलाए एवा अभूतपूर्व ग्रंथों की रचना करीने जगतना जीवों ने भगवान आत्मा हथेड़ी में बताव्यो। तो सर्वज्ञ न होवा छता एवा काम कर्या माटे कलिकाल सर्वज्ञनी उपमाने प्राप्त थया। एवी रीते टोडरमलजी साहेबनी आगळ आचार्य कल्प एमनी उपमाने प्राप्त थया। विशेषता एक तो ये कोई छठा सातमा गुणस्थान में झूलवा वाला आचार्य नोता, पण कुंदकुंद आचार्य अमृतचंद्र आचार्य देव जेवा गृहस्थ दशा में रहीने पण एमने आवा अद्भुत काम कर्या एटले पंडित जी ने आगळ आचार्य कल्प ए शब्दनो प्रयोग थयो। अने ज्यारे आ ग्रंथनो गहराई थी स्वाध्याय करीए छीए त्यारे पंडित साहेबे शू एक एक वस्तु ने खोली ने मुकेली छे तो एक महिमा विशेष विशेष वधतो पण जाय छे। जेम कहेवे ने कि भाई झवेरी होय हीरा ने पारखी लेशे ने, एम पूज्य गुरुदेव श्री ना हाथ में मोक्ष मार्ग प्रकाशक आव्यु ने, अने बस अने एमाय सातमो अधिकार एटलो प्रिय लाग्यो। अने ज्यारे ज्यारे पण मोक्ष मार्ग प्रकाशक ना केटला बधा कोटेशन आवे छे गुरुदेव श्री ना प्रवचन में, बधा अधिकार ना कोटेशन तमने मळी जशे मोक्ष मार्ग प्रकाशक ना। अने तमने मळी मने मळी जाय तो हूँ अत्यारे वच्चे हमणा स्वाध्याय में आवी गई बात तो बहु सारी बात। गुरुदेव श्री टोडरमलजी साहेब प्रत्येनो जे विनयनो भाव जे एमना शब्दों से ने मने मळशे तो हूँ एमना एमना शब्दों वाँचीश, हूँ शोधी काढ़ीश, लगभग तो मळी जशे मने। तो एमां प्रथम अधिकार नी अंदर अरिहंतादिक जे पंच परमेष्टि भगवंतो द्वारा मारा प्रयोजन नी सिद्धि, अरहंत भगवान ना प्रयोजन नी सिद्धि नहीं, मारा प्रयोजन नी सिद्धि। अने जेम जगत में एम कहवाय ने कि दरेक व्यक्ति पोतानो स्वार्थ जोवे के ना जोवे, तो अहीं पण स्वार्थ नी अंदर भावना अलग से है, समझाई से कि नहीं। स्वार्थ में मारो स्वार्थ ए से कि मारी पर्याय में रत्नत्रय नी प्राप्ति था, ए मारो स्वार्थ से है, समझाई से कि नहीं। तो मारू प्रयोजन जेमना थी सिद्ध थाय ने ए मारा आदर्श है, एमना बतावेला मार्गे हूँ चालीस तो एमना जेवो थई जईश। एक खरी भक्ति नी लाइन कहीने कहू छू आगळ, अरिहंत तारा पिता जिनवाणी तारी माता मारा बंधु अरिहंत थाउ सहेल से। जो तो खरा, हाँ अरिहंत थाउ सहेलू से अक्षय भाई, એકદમ સહેલું છે. અરંદ ભગવાન થાવ, ગુરુદેવ સિંહ કાલનો કઠિયારો આજે કેવળ જ્ઞાન લઈને ઉભા થઈ જાય છે. વિચાર તો કરો. એક ડોક્ટર એન્જિનિયર ભણવું હોય તો 20-20 વર્ષ સુધી, આજે જ હતું ને ગુરુદેવના પ્રવચનમાં મારા ખ્યાલ, 20-20-25-25 વર્ષ સુધી ભણવું પડે. જયારે 8 વર્ષનું બાળક જે છે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને આ દશાને પ્રાપ્ત થાય છે. તો પંચ પરમિષ્ટિ ભગવંતો જે છે એ મારા પ્રયોજનની સિદ્ધિમાં નિમિત્તભૂત કારણ છે. આ એ કંઈ કરાવતા નથી, પણ મારું જ્યારે કાર્ય થશે તેમાં નિમિત્ત એ હશે. સમજાય છે કે નહીં? થશે તો મારા ઉપાદાનથી, પણ એમાં નિમિત્તમાં પંચ પરમિષ્ટિ ભગવંતો હશે, અન્ય જે કુદેવાદી નહીં હોય. સમજાય છે કે નહીં? તેની અંદર આપણે કાલે વાત કરી હતી કે જે આત્માના પરિણામ છે, અરહંત ભગવાનની જે 6 બોલ જોયા હતા ને સમીરભાઈ, અરહંત ભગવાન પ્રત્યે, કેમ કે 3 તીવ્ર કષાય, મંદ કષાય એટલે વિશુદ્ધ પરિણામ, પ્રબળ વિશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ. તો 6 બોલેમાં જો અરહંત ભગવાનના સ્તવન કરવા, સ્તુતિ કરવી, એમના આકારનું અવલોકન, એમના સ્વરૂપનો વિચાર, એમની વાણીનું શ્રવણ, નિકટવર્તી હોવું, અને છેલ્લો બોલ હતો તેમના, શું લખ્યું છે, તેમના અનુસાર પ્રવર્તવું, તેમના અનુસાર પ્રવર્તવું. જુઓ તો ખરા, એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈને રાગાદિકને હીન કરે છે. એમના અનુસાર પ્રવર્તવું, અનુસાર પ્રવર્તવું એટલે જેમ આપણે જિન મંદિરમાં આવીએ ને, અને આપણી સાથે આપણું નાનું બાળક હોય, 3 વર્ષનું બાળક આપણી સાથે હોય, તો પછી આપણે ભગવાનને અષ્ટાંગ નમસ્કાર કરીશું તો એ કરશે કે નહીં કરે? કરશે કે નહીં કરે? કરશે ને. તેમના અનુસાર પ્રવર્તવું, એ અષ્ટાંગ નમસ્કાર કરશે. આપણે 3 પ્રદક્ષિણા કરીશું તો એ બાળક પણ શું કરશે? 3 પ્રદક્ષિણા કરશે. આપણે તિલક કરીશું તો એ પણ કહેશે કે મને તિલક. આપણે મંદિરમાં આવતા ઘંટ વગાડીશું તો એ પણ કે મને ઊંચો કરો, મારે પણ ઘંટ વગાડવો છે. આપણે ભંડાર કરીશું તો મને પણ આપો, આપણે અર્ઘ લઈશું તો મને પણ અર્ઘ આપો, આપણે પગે લાગીશું તો એ પણ એ પ્રમાણે કરશે, આપણે સ્તુતિ બોલીશું તો એ પણ તૂટી ફૂટી ભાષામાં સ્તુતિ બોલશે. મારે એ કહેવું છે જે આ લખ્યું છે ને, કે એ નાનું બાળક છે ને, એ એ જે મોટાઓને એની રીતે એ આદર્શ માને છે કે ભાઈ આ મારા પાપા છે કે નાના છે કે દાદા છે ને કે મમ્મી છે, તો એ જે પ્રમાણે કરે એ પ્રમાણે મારે કરવાનું, એને ફોલો કરે છે. બરાબર છે કે નહીં? બસ, તો જેમ નાનું બાળક જે છે એ મોટાને ફોલો કરે છે ને, તો જિનેન્દ્ર ભગવાન 3 લોકના નાથ છે ને, મોટા છે અને હું બાળક છું, હું બાળક છું ને. તો જેમ જગતમાં આપણે જે છે બાળક મોટાઓ જે પ્રમાણે કરે એ પ્રમાણે અનુસરણ કરે છે, તો ભગવાન મોટા છે અને આપણે બાળક છીએ, તો આપણે પણ ખરેખર શું કરે, તેમના અનુસાર પ્રવર્તવું જોઈએ. અને એવા પ્રકારના ભાવો આ જિન મંદિરમાં આવવાથી જીવના એવા ભાવો બનતા જોવામાં સહેજ આવે છે, આવે છે. કઈ શું કહેવાય, ખેંચા તાણીથી લાવવા પડે છે એવું નથી હોતું, સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એવી ભાવના થાય છે અંદરમાં, કે હો મેરી એસી દશા જેસી તું મધારી દે. એક મેરી ભાવનામાં એક લાઈન આવે છે, રહે સદા સતસંગ ઉન્હી કા, ધ્યાન ઉન્હી કા નિત્ય રહે, ઉનકી જૈસી ચર્યા મેં યહ ચિત્ત સદાય અનુરક્ત રહે. ઉનકી જૈસી ચર્યા મેં યહ ચિત્ત સદા અનુરક્ત રહે, એવી જાતિના અંદરમાં હૃદય ભીંજાય છે, ભાવો એવા બનતા જોવામાં આવે છે. અને મૂળ વસ્તુ થોડુંક અભ્યાસ હોય, જેમ ભગવાન માવી સ્વામીને જોયા અને આગળના બધા ભવો દેખાય કે જોવા તો ભીલમાંથી ભગવાન બની ગયા ને, અને એમને વિધિ બતાવી તો હું પણ બની શકું છું ને. એ પ્રકારે જોઈ જોઈ, જેમ કે નાનું બાળક જોઈ જોઈને શીખે છે, એમ ભગવાનની શાંત મુદ્રાને, એમના સ્વરૂપનો વિચાર કરીને, એમના નિકટવર્તી હોવું, એમની વાણીનું શ્રવણ કરીને, એ રીતે જીવ શીખી શીખીને ભગવાન બની જાય છે. સમાવશરણની અંદર કાલે વાત કરીને કેટલાય જીવો આવે છે ને, આવીને જે છે આવ્યા હોય ત્યારે મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ થઈને મોક્ષ માર્ગનો પ્રારંભ કરી, અનંત દશા પ્રાપ્ત કરી, અને એ સામાન્ય કેવલી તરીકે બિરાજમાન થઈ જાય છે ને, પછી મોક્ષમાં ચાલ્યા જાય છે. એટલે જે વાત લખી છે, તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈને રાગાદિકને હીન કરે છે. સમજાય છે કે ને, જ્યાં અસર થવી જોઈએ ને, રાગાદિકને હીન કરે, કેમ કે દુઃખનું કારણ રાગ છે. દુઃખનું કારણ કોઈ પરદ્રવ્ય છે નહીં, રાગ કહો કશાય કહો, દુઃખનું કારણ તો રાગ છે, કશાય છે. પરદ્રવ્ય ના દુઃખનું કારણ છે કે ના સુખનું કારણ છે? રાગાદિ વિકારી ભાવ છે એ દુઃખનું કારણ છે. આપણે કાલે પણ વાત કરી હતી, વારંવાર કહીએ તો એ ધરાવાય નહીં એવી વાત છે. જેમ અહીંયા અત્યારે આપણે સ્વાધ્યાયમાં તો કેટલા રાગ, બીજી રીતે જો તો અંદરમાં જે વિકલ્પોના બધા કેટલા બધા કોલાહલ હતા ને, આમ આપણને એક ખ્યાલ આવે છે ને, કેટલું શાંત થઈ જાય છે, કેટલો ઢીલો પડી ગયો ને જીવ એના, એને એને બસ અહીંયા ખાલી શરણમાં આવવાથી. હા, તો પછી એ પ્રમાણે આગળ વધતો જાય તો ભજનમાં આવે છે ને, जिसकी चर्चा है इतनी सुंदर, वो कितना सुंदर होगा. जब एक रतन अनमोला है फिर रत्ना कर कैसा होगा. अपना राजेंद्र जी साहेब नु भजन से ने आ बनावेलू. जब एक रतन अनमोला है फिर रत्ना कर कैसा होगा. जिसकी चर्चा है इतनी सुंदर, वो कितना सुंदर होगा. एम से भैया. हवे प्रश्न उठाव्यो छे, आगळ सांभळजो हवे जरा. પ્રશ્ન છે, માર્મિક પ્રશ્ન છે. તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે. કયા પ્રયોજનની? કયા પ્રયોજનની? હા, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, નિરાકુળ સુખની પ્રાપ્તિ તો પંચ પરમેષ્ઠી ભગવંતો દ્વારા, દ્વારા એટલે સમજવું બરાબર છે ને, એ પંચ પરમેષ્ઠી ભગવંતો દ્વારા નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે એ તો જાણે બરાબર છે. પરંતુ હવે શું કહેવું જેવું હોય, પરંતુ જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે અને દુઃખ વીણશે, એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહીં? આ સમજાય છે કે નહીં? પેલો હોય ને, સમજાય ને થોડુંક એ ટાઈપનો જીવ, હા, અંદરમાં શલ્ય પડ્યા હોય કે ના પડ્યા હોય, એટલે પંડિતજી સાહેબ એ ચોખવટ કરી દીધી છે. થોડે બીજી ભાષામાં કહીએ ને કે અમે અન્ય દેવી દેવતાઓ પાસે આ બધા પાંચ ઇન્દ્રના વિષય સુખ માટે જઈએ છીએ, તો આપણા ભગવાન એ બધું આપે કે ના આપે? પાંચ ઇન્દ્રના વિષય ભોગની સામગ્રી, લાડી, વાડી, ગાડી, બાગ, બગીચા, બંગલા, એ બધું આપે કે ના આપે? તમે એ કહો ને. નિરાકુળ સુખમાં તો નિમિત્ત છે, પણ આ ઇન્દ્રિય સુખની જે સામગ્રી મળે એમાં આપણા ભગવાન નિમિત્ત કારણ ખરા કે નહીં? બરાબર છે કે નહીં? તમે હા પાડો તો અમે બીજે જવાનું બંધ કરી દઈશું. બરાબર છે કે નહીં? સાંભળજો તને એક વાત શું કહેવા લે. તો પંડિત સાહેબ જવાબ આપે છે કે હા હા, પાંચ ઇન્દ્રના વિષય ભોગની સામગ્રી જે છે ને એ મળે કે ના મળે? કે હા મળે. સમજાય છે? એટલે તારે પહેલા નંબરમાં ત્યાં જવાની તો શું કરી દે? ચોકડી મારી દે. અને કેવી રીતે મળે એ હવે સાંભળતું. બરાબર છે કે નહીં? એક એક વસ્તુ સમજીએ કે જો અત્યાર સુધીની જે વાત હતી ઘાતી કર્મની વાત હતી, ધ્યાનથી સમજો, ઘાતી કર્મને જે આત્માની પર્યાયની અંદર જે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થાય ને એના રિલેટેડ નિમિત્તભૂત કર્મની વાત હતી. અઘાતી કર્મ, આયુ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, એક સમુચ્ચય રૂપથી કહીએ તો પુણ્યનું ફળ, પાપનું ફળ, સાતા અસાતા વેદનીય, તો એ કહે છે બહારમાં અનુકૂળ સામગ્રી મળવી કે પ્રતિકૂળ સામગ્રી મળવી, એનો પ્રશ્ન આ છે ને, ઇન્દ્રિય સુખ, બરાબર ને? પ્રશ્ન શું છે? જો તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે, પરંતુ જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે. અતિન્દ્રિય સુખની વાત તો તમે કરી, અતિન્દ્રિય સુખની વાત તમે કરી, બરાબર છે. પણ અમારો પ્રશ્ન બીજો આ છે સાથે, કે આ ઇન્દ્રિય જનિત સુખ, ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું, મોજ મજા, આ બધા ઇન્દ્રિયોના જે બધા સાધનો છે, એ બધું મળે કે ના મળે? સમજાય છે કે ના? પ્રશ્ન છે, બરાબર છે કે નહીં? બહુ સરસ પ્રશ્ન છે, અને જવાબ પંડિતજી જે આપ્યા છે, ઇન્દ્રિય જનિત સુખ ઉપજે એક વાત, અને બીજા નંબરમાં દુઃખ વીણશે. સમજાય છે કે નહીં? પ્રતિકૂળતા ન આવે, અને અનુકૂળતા આવે ને અનુકૂળતા બનેલી રહે, અનુકૂળ સંયોગો આવે અને કાયમ માટે બધી સામગ્રી બનેલી રહે, અને જિંદગીમાં પ્રતિકૂળ સંયોગો આવે નહીં. સમજાય છે કે નહીં? શરીરમાં બીમારી ના આવે, બધી રીતે બધી બહારમાં પણ અનુકૂળતા રહે, કોઈ જાતિની પ્રતિકૂળતા આવે નહીં. આ બધો પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય કે ના થાય? પ્રશ્ન ખ્યાલ આવી ગયો ને, કે ઇન્દ્રિય જનિત સુખની સામગ્રી મળે, પ્લસ બે વસ્તુ પાછી માગી છે, માગ્યું છે પહેશું બે, કે સુખ મળે ને દુઃખ મળે એવું ભેગું નહીં, આ સુખ મળે, ઇન્દ્રિય જનિત સુખ મળે, સમજાય છે કે નહીં? અને દુઃખ ના મળે. એક બીજી તમને ભાષામાં કહું ને થોડુંક, પછી આપણે આગળ વધીશું એટલે ખ્યાલ પણ આવશે, કે અમે સ્વર્ગમાં જઈએ ને નરકમાં ના જઈએ, સમજાય છે કે નહીં? અમને સ્વર્ગમાં રહેવાનું મળે ને નરકમાં રહેવાનું ના મળે, આવું થાય કે ના થાય? ભગવાનના દર્શન પૂજન, એમના નિકટવર્તી રહેવું, એમના સ્વરૂપનો વિચાર કરીએ, એમની વાણીનું શ્રવણ કરીએ, એમના ગુણોના સ્વરૂપનો વિચાર કરીએ, કેમ કે આપણે દેવ અને નરકમાં વધારે થોડું ક્લિયર થઈ જાય ને, ત્યાં ઇન્દ્રિય જેની સામગ્રી છે બધી, દેવોને તો ભોગ સામગ્રી છે, અને નરકની અંદર બધી પ્રતિકૂળ સામગ્રી છે, બરાબર છે કે નહીં? એ બે મોટી વસ્તુ લઈ લીધી એટલે અહીંયા બધું એના કમ્પેરિઝન બધું સમજી લેવું આપણે બધાએ, બરાબર છે કે નહીં? તો એક પ્રશ્ન આ થઈ ગયો કે બોલો આવું થાય કે ના થાય? સિમ્પલ વસ્તુ કે ભાઈ અમે અહીંયા રહીએ તો અમને દેવ પર્યાયમાં જવા મળે, ને દેવોને ઓછામાં ઓછી 32 દેવાંગનાઓ હોય, ને ત્યાં એવી જાતિના બધા સાધનો હોય, કોઈ જાતિની તકલીફ નહીં, રસોઈ બનાવીને આ બનાવું ને તે બનાવું ને, આજે પેલા કામવાળા રજા ઉપર જતા રહે, પેલો રજા ઉપર જતો ને, કોરોનામાં બધા જતા રહે, જાતે વાસણ ઘસવા પડે છે ને, જાતે આ કરવું પડે છે ને તે કરવું, કાંઈ પ્રોબ્લેમ નહીં દેવોમાં, સમજાય છે કે નહીં? એવા એવા પુણ્ય છે. તો કે છે એવું બધું મળે કે ના મળે? હવે સાંભળજો, પરંતુ જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે અને દુઃખ વીણશે, એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહીં? વાહ, સમાધાન સાંભળજો કેતનભાઈ, શું કહ્યું છે જો? અરહંતાદિકમાં જે સ્તવનાદિરૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, આ વસ્તુ આપણે પહેલેથી પકડી રાખેલી છે, આ ભૂલવા નથી. આ એક પેલું ફોર્મ્યુલા ક્લિયર હશે તો બધા જવાબ મળતા જશે. સમીરભાઈ જો, ત્રણ પ્રકારના પરિણામ ભણ્યા હતા, સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ, બરાબર છે કે ને? અને વિશુદ્ધ પરિણામનું ફળ વિશુદ્ધ અને પ્રબળ વિશુદ્ધ પરિણામ આપણે ભણ્યા, અને પછી શુદ્ધ પરિણામ, બરાબર? તો અરહંત ભગવાનના શરણમાં જવાથી વિશુદ્ધ પરિણામ, પ્રબળ વિશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ, બરાબર? હવે સાંભળો શું કહેવું છે. જુઓ, અરહંતાદિકમાં જે સ્તવનાદિરૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, જેનાથી અઘાતી કર્મોની, અઘાતી કર્મોની, જો હવે અઘાતી કર્મ યાદ કર્યા, અઘાતી કર્મોની સાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે. કેમ કે અઘાતી કર્મમાં જ પુણ્ય પ્રકૃતિ, પાપ પ્રકૃતિ ભેદ છે. ઘાતી કર્મની પ્રકૃતિ તો બધી પાપરૂપ છે, અઘાતી કર્મમાં પુણ્ય પ્રકૃતિ, પાપ પ્રકૃતિનો ભેદ છે. અને તારી વાત, આ પંડિતજીએ પ્રશ્ન મૂક્યો છે ને, જાતે જ પ્રશ્ન મૂક્યો છે, ખ્યાલ આવે ને? તો બધાને ખ્યાલ છે ને, પ્રશ્ન જાતે જ, કે આવા પ્રશ્નો બધાને થશે, પાછા આવા પ્રશ્નો થશે કે ભાઈ આ તો જાણે બરાબર છે, પણ આ મળે કે ના મળે? તો પંડિતજી જવાબ આપશે કે સાંભળ, એ પ્રોબ્લેમ પણ સોલ્વ અહીંયા આવવાથી થશે તારો, પણ તું અહીંયા આવીને તું એ અહીંયા આવશે સોલ્વ થશે ને મારો પ્રોબ્લેમ, બધું મળશે ને? મળશે ને? કે હા મળશે. અને અહીંયા આવ્યો અને જે આ બધું સાંભળ્યું ને, તો ઓટોમેટિક ઇષ્ટોપદેશની ગાથા છે ચિંતામણી દિવ્ય જ્યા ત્યાં છે ખોળ અસાર. તું આ વાતનું શ્રવણ કરીશ, અહો મને તો આ વાતની ખબર જ નથી, હું તો આજ સુધી આ ઇન્દ્રિય સુખ અને બહારમાં પ્રતિકૂળ સંયોગો બે જ વસ્તુ સાંભળતો હતો, અને અહીંયા આવ્યો અને મેં સાંભળ્યું કે ભગવાન આત્માના આશરે અતિન્દ્રિય સુખ પણ એક હોય છે, નિરાકુળ સુખ હોય છે. આવી વાત તો મેં સાંભળી જ નહોતી કે આ છે ચિંતામણી દિવ્ય જ્યા અને ત્યાં છે ખોળ, માને ચક્રવર્તીનું છ ખંડનું રાજ છે તો ખોળ છે, ઇન્દ્રનો વૈભવ છે તો ખલીના ખોળનો ટુકડો છે. સમજાય છે કે નહીં? મોટા રાજા મહારાજાના પદ હોય, સમજાય છે કે નહીં? એ બધા ખલીના ખોળના ટુકડા છે. આ ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે. પૂજ્ય બેનસીના વતનામૃતનો બોલ છે, સાથે બોલીશું આટલીક લાઈન. ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે, સાથે બોલીશું. ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે. બસ અહીંયા આવ્યો, આ જિનાલયમાં આવ્યો ને જ્યાં ચૈતન્યની ધ્રુવની વાત સાંભળી. ગુરુદેવશ્રી 3-13 વખત ધ ધ ધ ધ બોલે છે કે નહીં? છે કે નહીં? ભાવનગરમાં જ્યારે ત્યાં પ્રસંગ બન્યો ને તો ગુરુદેવશ્રીએ કહ્યું ત્યાં આંગાડી, હા 13 વખત છે ને, ધ્રુવના ધામની ધેના શું છે, હા ધ્રુવના ધામની ધેની ધધકતી ધૂણી ધગશ અને ધીરજતી ધખાવનાર ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. 13 વખત ધ ધ ધ ધ 13મું ગુણસ્થાન છે ને. હા ધ્રુવધામના ધેના ધ્યાનની ધધકતી ધૂણી ધગશ અને ધીરજતી ધખાવનાર ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. સમજાય છે? આવ્યો હતો ઇન્દ્રિય સુખ માટે ભવ્ય ભાઈ, અને ભવ્ય હતો ને, સમજાય છે કે નહીં? આવ્યો હતો ઇન્દ્રિય સુખ માટે કે મળશે કે નહીં મળે, અને જ્યાં ભગવાનની વાણી સાંભળી, અરે આ તો ભગવાનની વાણીમાં તો બીજું કોઈ ઉત્તમ દાન આપવામાં આવે છે, આ તો કોઈ જુદી જ પ્રકારનું દાન આપવામાં આવે છે, અને એકદમ પરિણામોની વિચિત્રતા થઈ ગઈ. અને કહે છે અંદરમાં પોતાના ચૈતન્ય ચિંતામણીના એ ધૂણી દખાવી દીધી ત્યાં આગાડી, ધ્રુવધામના ધેના ધ્યાનની ધધકતી ધૂણી ધકશ અને ધીરજથી દખાવી બસ. અને અરે કહે છે આ તો મને, હું તો આજ કયા બહારના સેના ચક્રવર્તી, આ અંદરમાં ચૈતન્ય ચક્રવર્તી છે, હું છું ને ચક્રવર્તી, ત્રણેય કાળી ચૈતન્ય ચક્રવર્તી. નાટક સમયસારમાં લખ્યું છે બનારસીદાસજી, બહુ સરસ લખ્યું છે. ચક્રવર્તી જયારે દિગ્વિજય કરવા માટે નીકળે છે ને, ચક્રવર્તી જયારે દિગ્વિજય છ ખંડને જીતવા માટે, એ વખતે પટરાણી હોય છે, એ કહે છે હીરાનો આમ ભૂકો કરીને આગળ પેલું શુકન વગેરે કરે ને, સ્વસ્તિક વગેરે માંગલિક રંગોળી પૂરે, તો એ કહે છે કે પટરાણી જે છે જયારે ચક્રવર્તી દિગ્વિજય માટે નીકળે એ વખતે આ પ્રમાણે આમ કરે છે ને, એમ સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી છે ચૈતન્ય ચક્રવર્તી. એ કહે છે મોક્ષ માર્ગમાં દિગ્વિજય કરવા માટે, સમજાય છે કે મોક્ષ ઉપર, હે મોહ રાગ દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, દિગ્વિજય પ્રાપ્ત કરવા માટે નીકળે છે ને, તો સૌથી પહેલા સ્વભાવના બળે મિથ્યા તો મોહ રાગ દ્વેષનો આમ ચૂરો કરી નાખે છે સ્વભાવના આશ્રય. સમજાય છે? ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ, અંદરમાં એવો પાવર આવે છે કે સૌથી પહેલા જેમ, હા હવે આપણને એમ થાય કે બનારસીદાસજી જો બધી વસ્તુ એમને બહુ સરસ છંદ છે બનારસીદાસજીના, એક એક વસ્તુ એમને ચાર પ્રકારના પુરુષાર્થ જે ઘટાવ્યા છે અધ્યાત્મની દ્રષ્ટિથી લૌકિક દ્રષ્ટિથી, બહુ સરસ સરસ મજાની વાતો છે એની અંદર. એમને આનંદની વાત કરી છે, અતિન્દ્રિય આનંદ, કે બહારમાં જે ભોજન વગેરેમાં આનંદ હોય ને, ભોજન વગેરેમાં આનંદ છે, સમજે દાળ ભાત રોટલી શાક શીરો વગેરે જે કંઈ હોય ને, એમાં તો તમારે શું કરવું પડે, હાથમાં લેવું પડે, પહેલા હાથમાં લેવું પડે અને લઈને જીભ ઉપર મૂકવું પડે. જ્યારે કહે છે આત્માના આનંદ માટે ના હાથ જોઈએ ના જીભ જોઈએ, સમજાય છે કે નહીં? અમે તો એવા આનંદના પીપાસુ છીએ, એ આનંદના પીપાસુ છીએ. અને વાત એ આવી ને, હા પંડિતજી સાહેબ કહે છે તમે આવો તો ખરા, કાલે બધાને બોલાવે છે ને આપણે, એક વખત આવો તો ખરા. સમજાય છે કે નહીં? હા કે નહીં? નહીં પણ અમને બધું ઇન્દ્રિય સુખ મળશે કે નહીં મળે, બધું બહારમાં બરાબર થઈ જશે ને, હા કે તમે આવો તો ખરા. અને જે આ વાત સાંભળી, અરે અમે તો જે એક્સપેક્ટેશન હતું એના કરતા અહીંયા તો બહુ ઊંચી વાતનું દાન આપવામાં આવે છે. આપણા ભગવાન તો કોઈ ઉત્તમ વસ્તુ સા દાની ક્યાં કોઈ હો જગ કો દેવી, જકે હું માગતો હતો શું, હું માગતો હતો એના કરતા પણ ભગવાને તો મને બહુ મોટી વસ્તુ આપી છે ને, ઓટોમેટિક પેલું ત્યાંથી નીકળી ગયું અને જગતના બધા પદાર્થો ખોળ જેવા ભાસવા લાગ્યા, તુચ્છ ભાસવા લાગ્યા. જે કહ્યું ને સકળ જગત તે એઠવત, સોગાનીજી સાહેબના શબ્દોમાં કહીએ ને, અધિક પુણ્ય છે તો વિષ્ટાનો મોટો ઢગલો છે. જુઓ તો ખરા જ્ઞાની પુરુષોના વચનો, અધિક પુણ્ય છે તો વિષ્ટાનો મોટો ઢગલો કહ્યું છે. વિચાર કરો કોના બળે કે અંદરમાં અંદરમાં પોતાનો અમૃત કુંભ જોયો હશે, અમૃતનો ઘડો જોયો હશે, બસ એની સામે કહેશે આખું જગત પાણી ભરે છે. જો આ ન્યાયથી સમજાય છે, ન્યાયથી વાત સમજાવે છે પંડિતજી, કેવી રીતે મળે ને કેવી રીતે ના મળે એમ સમજો તો ખરા તમે પહેલા. હા સમજો તો ખરા, મળે કેવી રીતે ને ના મળે, અને મળે છે તો કોના ક્યાં મળે છે તો પછી સવારનો વિષય છે પાછો. સમજાય છે કે નહીં? મળે તો ભાઈ પૈસા મળે કે ના મળે, રૂપિયા મળે કે ના મળે, બરાબર. હવે એ કહે છે મળે છે તો દ્રવ્ય ગુણ પર્યાયમાં ક્યાં આવે છે એ સવારનો વિષય છે. સમજાય ને? ના દ્રવ્યમાં આવે ના ગુણમાં, પર્યાયમાં નથી આવતા કે મળે કે ના મળે. મળે તો ક્યાં મળે? ચલો તને અહીંયા આવે અને મંદ કષાય થાય વિશુદ્ધ પ્રેરણા મળ્યું, તો મળ્યું તો ક્યાં મળ્યું? એટલે બહારના સંયોગના રૂપમાં. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ગુરુદેવના એક જગ્યાએ આવે છે આ વાત, બહુ સરસ છે, આની સાથે રિલેટેડ છે, એટલે આપણે થોડું શેર કરીએ છીએ કે તું બહારમાં બીજી જગ્યાએ અન્ય દેવાદિક પાસે જઈને આ આ ભોગ સામગ્રી માટે યાચના કરે છે ને તું, કે સાંભળ જરાક. બહુ સરસ આમ આના જવાબ ભેગો આવી પણ જશે. પહેલા નંબરમાં વાત એ છે કે બધું જે બહારમાં મળે છે ને જે કંઈ પણ, એ પૂર્વના પુણ્ય પાપના ઉદયને આધીન છે. આ સિદ્ધાંત તું સમજ પહેલા. મળે છે પુણ્ય પાપના ઉદયને આધીન, નંબર એક વાત. નંબર બે વાત, એ મળે છે ને તો તારા દ્રવ્યમાં નહીં, ગુણમાં નહીં, ને પર્યાયમાં તો આવતું નથી, તો શા માટે તું એ પ્રમાણેની ભિક્ષા, શા માટે ભીખ માગે છે? સમજાય? શા માટે યાચના કરે છે? તારા દ્રવ્ય ગુણ પર્યાયમાં આવતું હોય તો બરાબર, દ્રવ્યમાં નહીં, ગુણમાં નહીં, પર્યાયમાં, અને તારે પર્યાયમાં લાવવા જેવું હોય તો સમ્યક દર્શન છે, અને દ્રવ્યના આશ્રય આવે છે, બરાબર છે કે નહીં? પર્યાયમાં ગ્રહણ કરવા જેવો તો સમ્યક, પેલું તો આવતું નથી, આવે તો સમ્યક દર્શન આવે અને સ્વભાવના આશ્રય આવે છે. પહેલો ન્યાય આપ્યો કે મળે છે તો એ પુણ્યના ઉદયથી મળે છે. બીજા નંબરમાં મળે છે તો કઈ મળે છે તો દ્રવ્ય ગુણને પર્યાયમાં તો અંદરમાં તો આવતું નથી, બે વાર. ત્રીજા નંબરમાં મળ્યા પછી તું એ તરફ લક્ષ્ય કરે છે તો પાપનો બંધ થાય છે, એ તરફ લક્ષ્ય કરે છે તો પાપનો બંધ. તું આટલું એક મેથેમેટિક્સ સમજે તો એ પ્રકારે તારી જે માગણ વૃત્તિ છે એ માગણ વૃત્તિ આપોઆપ વિરામને પ્રાપ્ત થઈ જશે. પુણ્ય પાપ પ્રમાણે મળે છે, વાત પૂરી થઈ ગઈ ને? સમજાય છે કે નહીં? હવે પુણ્ય પાપ બંધાય છે કેવી રીતે પંડિતજી સાહેબ સમજાવે છે, અને મળે તો ક્યાં મળે? અઘાતી કર્મ શબ્દ વાપર્યો એટલે સીધી વાત, અઘાતી કર્મ એટલે બહારમાં મળે છે. પૂરી થઈ ગઈ વાત ત્યાં ગાડી? જો સાંભળો જરાક. હા આવું છું રોજ ને, એમ થાય કે આજનો આ ફકરો પૂરો થઈ જશે, પણ બે લીટીથી આગળ એમ થાય કે આજનો આજે ફકરો પૂરો થઈ જશે, પણ છે ત્યારે આ ખ્યાલ કે અંદર કેટલું બધું ભરેલું છે આ તત્વ. ભાઈ જુઓ, અરહંતાદિકમાં જે સ્તવનાદિ રૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, હવે આપણે જ્યારે મળવાનું થાય ત્યારે ભાઈ આપણા બધાને કંઈક આપણે એવું કરીશું કે કમ્પલસરી બે ત્રણ સ્તુતિ છે ને, વિતરાગ સર્વગે હિતંકર પ્રભુપતિ તપાવન સકલ ગે ગાયક તત્વ, બધાને આવડતી પણ હશે, પણ આપણે બધાને એકદમ ઠોસ કે કમ્પલસરી એક સ્તુતિ તો બધાએ બોલવાની ત્યાં આગાડી, અને એનો ભાવ વગેરે તો બધું મળી જશે આપણને ત્યારે બધું, પણ એ આખી જિંદગી માટે એને લાભદાયક થઈ જશે આ બધી વસ્તુઓ. સમજે? કેમ કે એટલેથી આટલે આવી ગયો ને, તો આટલું તો ઘરેથી નીકળ્યો એવા એવા ભાવ બને. હવે આટલે આવ્યો તો અહીંયા આવ્યો તો જેના માટે આવે છે ત્યાં તો કમસે કમ થોડી વાર શાંત ચિત્તથી ઉભો રહે ને, એકાંત સ્તુતિ ગુણાનું વાત કરે. જીવ સ્તવનનો ભાવ હે, સ્તવન લખ્યું ને. જીવ વધારે શું કહીએ? અરે સમંત ભદ્ર આચાર્ય દેવે કહ્યું છે કે અમને ભગવાનની સ્તુતિ કરવાનું વ્યસન છે. વ્યસન શબ્દ વાપર્યો છે સમંત ભદ્ર, અમને ભગવાનની સ્તુતિ કરવાનું વ્યસન છે. આ સ્તુતિની વાત આવી ને, વ્યસન, વ્યસન એટલે ખરાબ, વ્યસન માને ન ચાલે, અમને ભગવાનની સ્તુતિ કરવાનું વ્યસન છે. જુઓ હવે સાધક જીવને પણ આવા ભાવ આવતા હોય છે ને. જુઓ, અરહંતાદિકમાં જે સ્તવનાદિ રૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, હવે એનાથી શું થાય? વિશુદ્ધ પરિણામ થાય તો શું થાય? જો જેનાથી અઘાતી કર્મોની સાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે. અત્યારે પ્રેક્ટિકલી લગાવો, અહીંયા આપણે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, બરાબર છે કે નહીં? તો આપણા પરિણામ વિશુદ્ધ પરિણામ છે, તો વિશુદ્ધ પરિણામ છે. તો અત્યારે આપણને અઘાતી કર્મની વાત કરી તો સાતા વેદની આદિ પુણ્ય પ્રકૃતિનો બંધ થઈ રહ્યો છે, સમજાય છે કે નહીં? હા કે નહીં? પણ જડ કર્મ દેખાય ના દેખાય, અરે મૂકી તો દેખાય. આગમ ચક્ષુ દ્વારા અમે કહીએ છીએ, ટોડરમલજી સાહેબે લખ્યું છે, સ્વાધ્યાય કરવાથી 10 પ્રકારના ફાયદા થાય છે. પંડિત સાહેબે લખ્યું, સમ્યક જ્ઞાન ચંદ્રિકાની પીઠિકામાં લખ્યું છે કે નહીં? 10 પ્રકારના ફાયદા. ખ્યાલ આવે છે? એમાં કઈ વાંધો નહીં, બિલકુલ 100% રાઈટ છીએ, સમજાય છે કે નહીં? હા, લખ્યું છે કે નહીં અંગાડી અક્ષયભાઈ કે અત્યારે અઘાતી કર્મની અંદર સાતા વેદની આદિ પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, બરાબર છે કે નહીં? જો હવે એ નક્કી કરવાનું કે 24 કલાકમાંથી આવું સાતા વેદની આદિ પુણ્ય પ્રકૃતિનો બંધ, હવે આપણો સંકલેશ પરિણામમાં 24 કલાકમાં બાયફર્કેશન કરીએ આપણે, તો જેમ આનું ફળ લાગે છે તો પેલા પાપમાં સંકલેશમાં રોકાય છે, તો ત્યાં ઘાતી કર્મના પણ તીવ્ર સ્થિતિ અનુભાગ અને અઘાતી કર્મમાં પાપ પ્રકૃતિ બંધાશે, બરાબર છે કે નહીં? તો અહીંયા વાત એ છે કે ભગવાનના શરણમાં શા માટે આવવું છે, તો બંને તરફથી બતાવે છે. જો એક તો અંદરમાં પોતાને રત્નત્રયની પ્રાપ્તિ થાય અને સાધક દશા હશે તો આ પ્રમાણે જોવામાં આવશે. ગુરુદેવજીના શબ્દોમાં સમ્યક દર્શન થયા પછી 2-4 ભવ હોય, સમજાય છે ને? જ્ઞાનીને ભવ વધારે ના હોય, અને અને એ જે ભવ બાકીના રહે ને એ ભવ પણ ઊંચા પ્રકારના જ ભવ હોય, સમજાય છે કે નહીં? હા હા, 2-4 ભવ એટલે સમજી ગયા ને? બસ સમ્યક દર્શન થયા પછી ભવ વધે પણ નહીં અને ભવ બગડે પણ નહીં. બોલો જો, સમ્યક દર્શન થયા પછી ભવ વધે પણ નહીં અને ભવ બગડે પણ નહીં. આ છે દુનિયામાં કોઈ આવી સ્કીમ નથી હોતી જે આપણા ભગવાન જે પોલિસી સ્કીમ બતાવે છે ને. હા, નગર પેલા LIC વગેરે આટલું પ્રીમિયમ રોકો, આટલું પ્રીમિયમ રોકાણ કરો, તમે મરી જાઓ પછી 3 ગણા મળશે. પેલા કોને મળશે 3 ગણા? તમે મરી જાઓ તો તમારા વાઈફને 3 ગણા આખી જિંદગી ના જોવું પડે, આખી જિંદગી ના જોવું પડે, કોને મળે? સમજાય છે કે નહીં? હા, અહીંયા ભગવાન કહે છે, એક વખત અંદરમાં સમ્યક દર્શનનું પ્રીમિયમ ભરો ને, હું પરમાત્મા છું, હું અનુભૂતિ કરો, હું પરમાત્મા છું, એટલું પ્રીમિયમ ભરો તો સાદી અનંત કાળ સુધી પાછું વળીને નહીં જોવું પડે. પેલામાં તો તમે મરી જશો તો લાભ, અહીંયા તો પ્રીમિયમ ભરશો તો નક્કી તો હું મરતો જ નથી. મરે છે તત્વ જુદું છે, હું તો અનાદી અનંત ટકવા વાળું તત્વ છે. દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મ સ્વરૂપ. સાથે પ્રકારના ભય ટળી જશે. ભરો તો ખરા એક વાત પ્રીમિયમ, અને તમે શું કહેવાય છે ને, પેલું શું કહેવાય, શું તમે કહો છો, લોંગ ટાઈમ કે શું કઈ કહો છો ને એને? હા, લોંગ ટર્મ કે શું? હા હા, એ મને બહુ, પણ કે તમે લાંબા સમય સુધી આનો લાભ થાય જે કહેવાય છે ને, તો કહે છે આ ભરસો તો સાદી અનંત કાળ સુધી લાભ થશે, પાછું વળીને નહીં જોવું પડે, સાદી અનંત કાળ સુધી લાભ થશે. એ છે ભાઈ, હા જો. અને નથી હોતું કે પેલું અમારે, હવે તો મોટો થઈ ગયો પણ એને પણ છોકરી છે નાની, નિરાગ અમારે નાનો હતો ને, તો એ વખતે પેલું રમવાનું હોય ને ક્રિકેટ વગેરે, તો પછી એને જીદ કરે કે પેલો રમવા માટે બોલ જોઈએ, તો કે પપ્પા મારે બોલની પર બોર્નવિટા લખેલું હોય એવું બોલ જોઈએ, બોર્નવિટા લખેલું હોય એવું બોલ જોઈએ. હવે એ સ્કીમ હતી કે તમે પેલો બોર્નવિટાની બરણી લો, બરાબર છે ને, તો એનો બોલ ફ્રીમાં મળે, સમીરભાઈ એ ફ્રીમાં મળે, તમે એ લો એટલે પેલું ફ્રી મળી જાય, પણ એને એ જોઈએ. હવે મારું કહેવું એ છે કે બોલ લેવા માટે મારે શું કરવાનું, બરાબર છે કે નહીં? એ બરણી લો એટલે પેલું ફ્રીમાં મળી જાય, સમજાય છે કે નહીં? એમ અહીંયા કહેવાય છે કે આત્માનો અનુભવ થાય ને, આત્માનો અનુભવ થાય તો સાધક દશામાં વિશુદ્ધ પરિણામ એવા હોય છે, ચક્રવર્તીના પુણ્ય અને ઇન્દ્રના પુણ્ય જે છે ને, એ તો પેલો બોર્નવિટાનો બોલ મફતમાં મળે, મફતમાં બંધી જાય છે, મફતમાં મળી જાય. તું ઇન્દ્રિય સુખને શા માટે રો રો કરે? ભગવાનના દર્શન પૂજે, ઇન્દ્રિય સુખની સામગ્રી મળે કે ના મળે, શું રો રો કરે છે તું, સમજાય છે કે નહીં? અમે તને આટલું ઊંચું તત્વનું રસાદપાદ કરાવીએ છીએ, અંદરમાં આત્માના આનંદનું પાન, અને તું આ ક્યાં રોકાવ્યો છે તું? હા, ખાખરાની ખિસકોલી સાકરના સ્વાદને શું જાણે, ગુરુદેવ શ્રી કહે છે ને હિન્દીમાં એવું કે બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ. છે કોઈ હિન્દી, હિન્દી વાળા ભાઈ છે કોઈ? હા હા, જો એટલે આપણે પંક્તિ બોલીએ છે, ચક્રી સુર ખગ ઇન્દ્રપદ મિલે આપ તે આપ, અનુક્રમ કર શિવ પદ લહે નેમ સકલ હનિ પાપ. વિનય પાઠમાં આવે છે રોજ આપણે બોલીએ છીએ, ચક્રી સુર ખગ ઇન્દ્રપદ મિલે આપ તે આપ. ઇષ્ટોપદેશમાં પણ ગાથા છે ને, ઇષ્ટોપદેશમાં ગાથા છે. કોઈ એક વ્યક્તિ છે જે માથા ઉપર એનો ભાવ માથા ઉપર 10 કિલો વજન લઈને અહીંથી 10 કિલોમીટર ચાલે છે, 10 કિલો વજન લઈને 10 કિલોમીટર ચાલે છે, તો એને 1 કિલો વજન લઈને અહીંયાથી 10 ડગલા ચાલવું એના માટે શું છે? સાવીજી છે. એમ જેને આ આત્માનો અનુભવ કરવા માટે આવું જેને તીખો પુરુષાર્થ ઉપડ્યો છે ને, એને કહે છે કે સાધક દશામાં શુભામાં આવા પુણ્ય તો એના માટે કોઈ મોટી વસ્તુ છે નહીં. જે પુણ્યના માટે તું આ બહારમાં આમ વલખા મારે છે ને, એ જ્ઞાની પુરુષોને તો એમને મળી જાય છે, પણ એ કહે છે બધું જાણેલા પ્રયોજનમાં. વચ્ચે આવી જાય છે, અમદાવાદથી મુંબઈ જતા વચ્ચે સ્ટેશન આવે, અમારા ભોગવ્યા વગર નિર્જરી જાઓ. અમે ફ્રી નથી એને ભોગવવા માટે, અમે તો આત્માના આનંદને ભોગવવામાં બિઝી છીએ. ઓલ ધ લાઈન રૂટ ડાયલ બાય યુ આર બિઝી. સમજાય છે? અમે આનંદમાં આનંદ બિઝી છીએ. સમજાય છે? એ છે જુઓ, અરહંતાદિકમાં જે સ્તવનાદિ રૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, જેનાથી અઘાતી કર્મોની સાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે. ગોત્ર કર્મની ફાઇલ ખોલવામાં આવે તો ઉચ્ચ ગોત્રનો બંધ થતો હશે અત્યારે. સમજાય છે ને? ગોત્ર કર્મમાં ઉચ્ચ ગોત્રનો, સાતા ને અસાતામાં સાતા વેદનીયનો, આયુ કર્મનો બંધ થાય તો અત્યારે મંદ કશાય છે તો દેવાયુનો. ખ્યાલ આવે છે કે કદાચ એક વખત કહ્યું ને આયુ કર્મ, તો અત્યારે આયુ કર્મનો બંધ થશે તો મંદ કષાયના પરિણામ છે તો દેવાયુનો બંધ થશે. સમજાય છે કે નહીં? અઘાતી કર્મની વાત ચાલે છે ને, આયુ નામ ગોત્ર વેદની અને નામ કર્મની 93 પ્રકૃતિ છે. 93 પ્રકૃતિની અંદર જે બધી પુણ્ય પ્રકૃતિ છે ને, એના સાથે રિલેટેડ બધું ગોઠવાશે ત્યાં આગળ. કેમ છે આ છે ગુરુદેશના કેવળ જ્ઞાનની કોલેજ આ છે ભાઈ. અને આ કાલે પરમિશન કહ્યું હતું ને, અહીંયા આવવા માટે કહેવાય ને, એટલે કોઈ શો વગેરેની અંદર 10,000 ટિકિટ રાખી હોય તો લાગે કે 10,000. અરે અહીંયા આવવા આપણે કાલે સાંજે સવારે જયમાલામાં બોલ્યા હતા, પ્રભુ તારા દર્શન અનંત મોઘા મૂલના છે ને લાઈન. શું છે લાઈન સમીરભાઈ? સિમંદર ભગવાન જયમાલામાં છે ને, પ્રભુ તારા દર્શન અનંત મોઘા મૂલના. હા, એમ કાલે વાંચ્યું ને મેં, એટલે આપણે પરમ દિવસે દ્રષ્ટાંત આપી દો કે ભાઈ બહારમાં કોઈ શો જોવાનો 10,000 રૂપિયા ટિકિટ હોય ને તો ના, શું હશે 10,000 રૂપિયા. અને અહીંયા આપણે પૈસાથી તુલના કરે છે, એટલે અહીંયા તો આપણે ફ્રીમાં નહીં, ત્યાં માત્ર 10,000 નું જ પુણ્ય જોઈએ એના. જયારે અહીંયા પ્રભુ તારા દર્શન અનંત મોંઘા મૂલના. સમજાય છે કે નહીં? હા, એ આ કહે છે કે બહારના તારી પાસે આ જે ધન છે ને, એ ગમે તેટલું સમર્પણ કરે ને, એના કરતા પણ વધારે પુણ્ય છે ત્યારે દર્શન થાય છે. આ એમને નથી થતા ભગવાનના દર્શન. અને બસ એટલા માટે નિરંતર જીવની ભાવના એ રહે, સમાધિ પાઠમાં આવે છે, દિન રાત મેરે સ્વામી મેં ભાવના એ ભાવું, देहांत के समय में तुमको न भूल जाऊं, रत्न त्रय का पालन हो अंत में समाधि, प्रभु प्रार्थना है मेरी जीवन सफल बनाऊं. केवल बड़ा भाव भरया है. जो જેનાથી અઘાતી કર્મોની સાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે. હવે સાંભળજો, વળી જો તે પરિણામ તીવ્ર હોય તો, એટલે વિશુદ્ધ પરિણામ પણ પ્રબળ હોય તો. હવે સમજી ગયા ને એક શબ્દ, વિશુદ્ધ પરિણામ પણ, વળી જો તે પરિણામ તીવ્ર હોય તો, પૂર્વે જે અસાતા આદિ પાપ પ્રકૃતિ બાંધી હતી તેને પણ શું કરે છે? મંદ કરે છે. આ ભાઈ, હા, નવો તો સાતાનો જ બંધ થશે, નવો સાતાનો બંધ, પણ અત્યારે વિશુદ્ધ પરિણામ ઓર પ્રબળ બન્યા છે. તો કહેશે કે પૂર્વે જે બાંધેલું હતું ને અસાતા આદિ, એને પણ મંદ કરે છે, જેને શાસ્ત્રની કર્ણાયુગની ભાષામાં અપકર્ષણ કહેવામાં આવે છે, ઘટી જવું. સમજાય છે કે નહીં? એ પાપ કર્મની સ્થિતિ અને અનુભાગ શું થઈ જાય છે? ઘટી જતા જોવામાં, અપકર્ષણ. પછી સંક્રમણની વાત પછી આવશે, હજુ અત્યારે ખાલી શું થયું કે નવો તો પુણ્યનો બંધ થાય છે, પણ જૂનું જે પાપ બાંધેલું હતું ને, એ પાપનું જે બાંધેલું હતું, એને સ્થિતિને અનુભાગ શું થાય છે? ઘટતા જોવામાં આવે છે. જેમ સમજવા માટે, સૈનિક રાજા 7મી નરકમાંથી સીધું ક્યાં આવી ગયા? 1લી નરકમાં. સ્થિતિને અનુભાગ ઘટી ગયા કે ના ઘટી ગયા? સ્થિતિ અનુભાગ ઘટી ગયા. હા, જો वड़ी जो ते परिणाम तीव्र होय तो पूर्वे जे असाता आदि पाप प्रकृति बांधी हती तेने पण शू करे से मंद करे से। એટલે આપણે ગુજરાતી ભાષામાં જાગ્યા ત્યાંથી સવાર કોઈ કે મેં બહુ જ પાપ કર્યા છે, ખૂબ ચિંતા નહીં કરો, આત્મામાં એવી તાકાત છે કે ગમે તેટલા બાંધ્યા ને 70 કોડાકોડી સાગરથી વધારે કોઈ કર્મનું, બધા જૂના કર્મ તો અકર્મ, 70 કોડાકોડી સાગરથી વધારે લાંબી સ્થિતિ વાળું તારી પાસે સત્તામાં કોઈ કર્મ છે નહીં, સમજાય છે કે નહીં? અને તું એવી તાકાત વાળો છે, પછી બેનશીના વતનામૃતના એક બોલ છે બહુ સરસ, તું અનાદિકાળથી શુદ્ધોપયોગ નથી કર્યો ને એટલે આ બધા કર્મો તારા ઉપર રાજ કરે છે, બીજી ભાષામાં તું જાગ, હું પરમાત્મા છું એવું અંદરમાંથી ભાવભાષણ કરતો, તું એક હોવા છતાં એમ લખ્યું છે કર્મો અનેક પ્રકારના છે, કર્મો અનંત છે અને તું એક છો, પણ કે જે હું એક છું ને પણ અનંત શક્તિવાળો છું, હું એક હોવા છતાં અનંત શક્તિવાળો, અને જ્યાં અંદરમાં ભાવભાષણ થયું હું પરમાત્મા છું તો કર્મ તો આપોઆપ અંતર જ્વાલા હરતી વાણી માનો જડતી હો ફૂલજડિયા ભાવ બંધન તડ તડ તૂટ પડે ખિલ જાવે અંતર કી કલિયા, પેલું કહેવાય જેમ શેર જાગા તો હિરણ ભાગા, એમ અંદરમાં આત્મા જાગા તો કર્મ તો આપોઆપ ભાગી જતા જોવામાં આવે છે। અરે બસ આપણે કહે ને સોગાની સાહેબ આપણે એક પ્રકારે પ્રેરણા મૂર્તિ કહેવાય, કેવો પુરુષાર્થ પડે જુઓ તો ખરા, હા સવાર પડતા પડતા તો ભગવાનના લઘુનંદન થઈ ગયા, પેલા બુદ્ધિપૂર્વક રાગમાંથી અબુદ્ધિપૂર્વક રાગમાં આવી ગયા, સવારના વિષય કે બુદ્ધિપૂર્વકના રાગમાંથી કયામાં આવી ગયા, અબુદ્ધિપૂર્વકના રાગમાં આવી ગયા, અને થોડાક સમય પછી અબુદ્ધિપૂર્વકનો રાગ પણ નીકળી જશે। આવ્યું ને સ્વશક્તિને વારંવાર સ્પર્શ કરે છે સ્વશક્તિને, હા જો વળી જો તે પરિણામ તીવ્ર હોય, જો તીવ્ર હોય તો પૂર્વે જે અસાતા આદિ પાપ પ્રકૃતિ બાંધી હતી ને એને પણ શું કરે છે મંદ કરે છે, એની સ્થિતિ પણ ઘટાડે અનુભાગ પણ ઘટે છે, અથવા અથવા તો શું કરે હવે સાંભળજો, અથવા નષ્ટ કરી પુણ્ય પ્રકૃતિ રૂપે પરિણામ આવે છે, અથવા તો એને નષ્ટ પણ કરી નાખે, ઓર વધારે અંદરમાં જીવના ભાવ એવા પ્રકારના હોય તો સંક્રમણ થઈ જશે, હવે સંક્રમણ થઈ જશે, અસાતામાંથી શેમાં કન્વર્ટ થઈ જશે સાતામાં કન્વર્ટ થઈ જશે, હા હવે તારી કર્મની સામે ક્યાંય કશું જોવા કરવાનું, બસ તું તારા ભાવોને ઉજળા રાખ બસ, અને ભાવો ઉજળા પોતાના ઉપાદાનથી, અને એમાં નિમિત્ત ભૂત હોય તો પંચપરમિષ્ટિ ભગવંતો છે, પંચપરમિષ્ટિ ભગવંતો છે। હમણાં 10 દિવસ પહેલાની વાત છે, એક અમારે ત્યાં હતું વિદેશ જવાનું એક લગ્નમાં, પછી તો પૂજા રાખી હતી તો પછી મને બોલાવ્યો હતો, તો પછી એક જીનવાણી તો પૂજ્ય બેનશીના વતનામૃત આપતી વખતે મને સ્વાભાવિક ભાવ આવ્યો, તો મેં કહ્યું કે જુઓ કે વાત એવી છે કે અહીંયાથી, મેં કીધું કેટલા ટાઈમ પછી જવાનું છે, કે 2 મહિના પછી ત્યાં જવાનું હશે, લગ્ન થઈ ગયું હવે જવાનું છે એને, તો મેં કહ્યું કે વાત એવી છે કે ત્યાં ગયા પછી જીન મંદિર ક્યાં હશે, કેટલે હશે, કેટલું દૂર હશે, જવાશે કે નહીં જવાય, મને એ સંબંધીનું પુણ્ય તો સમજો આપણે એક પ્રકારથી ક્ષીણ થઈ ગયું સમજીને ચાલીએ, પણ અત્યારે હું આ જે માં જીનવાણી આપું છું ને, આટલું પુણ્ય આપણી પાસે બચ્યું છે, એ પુણ્ય પણ ક્ષીણ ના થાય, સમજાય છે કે નહીં? તો ત્યાં રહીને બરાબર મેં કીધું સ્ટ્રગલ ખૂબ કરવું પડશે, પણ આ આ જે વસ્તુ જો આટલું પણ ગયું ને તો પછી ખબર નહીં શું આગળનું શું સ્થિતિ થશે, એટલે આ વાત આવી છે ને, એટલા માટે થોડું કે સંક્રમણ ને ઉત્કર્ષણ ને અપકર્ષણની, અને એટલા માટે જ આપણે વાત યાદ આવી કે બસ ત્યાં જ આપણે કેટલી અતિ પુણ્ય ઉદયમાં આયા પ્રભુ તુમરા દર્શન પાયા, શા માટે અતિ પુણ્ય ઉદય, કે આ ભગવાનના દર્શન કરીને મારા ભાવો વિશુદ્ધ બને છે, પ્રબળ વિશુદ્ધ બને છે, અઘાતી કર્મની અંદર આવી પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે, પૂર્વે પાપ પ્રકૃતિ બાંધી હતી ડાયલ્યુટ થઈ જાય છે, અથવા તો એ પણ પુણ્યમાં શું થઈ જાય છે સંક્રમિત થઈ જતી જોવામાં આવે છે, જો ઓટોમેટિક આવી વ્યવસ્થા છે, કોઈ ઈશ્વર કે શું કહેવાય પેલા જગતમાં કહે છે ને ચિત્રગુપ્તનો દરબાર હોય, જગતમાં કે ચિત્રગુપ્તનો દરબાર હોય, એની અંદર બધા એકાઉન્ટ મેન્ટેન થતા હોય, ગુરુદેશીના યોગસારના પ્રવચન વાંચો તમે, યોગસારના પ્રવચન ગુરુદેશ્રીએ કહ્યું છે કે ઘણા એમ કે ચિત્રગુપ્તનો દરબાર હોય ને એની અંદર હિસાબ કે, તો ગુરુદેશ્રીએ કહ્યું કે ભાઈ એક આ કંદમૂળમાં રાઈ જેટલી કટકી લો એમાં અસંખ્ય શરીર અને એક એક શરીરમાં અનંત નિગોદિયા જેવા ચિત્રગુપ્ત હિસાબ કેવી રીતે રાખતા હશે બધાનો? હા, ચિત્રગુપ્ત હિસાબ કેવી રીતે રાખતા હશે? ભૂલમાં ક્રેડિટનું ડેબિટ ને ડેબિટનું ક્રેડિટ થઈ જાય. શું નથી તમે બેંકની અંદર વચ્ચે થયું હતું કે પેલા એકના પેલો ટ્રાન્સફર થઈ ગયો હતો બધું, ને પછી તરત બેંકે ભૂલ સુધારી હતી. પરીક્ષા આપણે આપીએ સ્કૂલમાં અને મેથ્સની પરીક્ષા મેં આપી છે, સમજાય ને, મારામાં ફેલ લખાઈને આવે, સમજાતો, અને કોઈએ કશું નથી, એના 100 માંથી 100 માર્ક આવે. આ બધા છબરડા જેને કહેવામાં, એવું ભૂલમાં આની અંદર કંઈક. હા, ચિત્રગુપ્તના દરબારમાં, હા, તો કે એવા કોઈ ચિત્રગુપ્તનો દરબાર હોતો નથી. આપણે જ ગુપ્ત રીતે આપણું ચિત્ર દોરીએ છીએ. સમજાય છે કે નહીં? હા, ખ્યાલ આવે છે કે નહીં? કોઈ ચિત્રગુપ્ત નથી હોતા. ગુપ્ત રીતે સમજાય છે કે આપણને ખબર છે કે આપણા ભાવો કેવા થાય છે અને એ પ્રમાણે હા ચિત્રો દોરાય છે. જે કાલે વાત કરી ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું, આપણા હાથની વાત છે. બહુ ટાઈમ પહેલાની ઘટના છે, કહું. મારે પહેલા સૌથી પહેલા મારી ફેબ્રિકેશન કંપનીમાં જોબ હતી. પછી શું થાય કે ત્યાં કંપનીની અંદર બધા મોટા પ્રેશર વેશલ ને બધા લેબર જોડે કામ લેવાને આ તે, પછી આપણે સેટિંગ નહોતું બેસતું ને, અને આ બધી વાત એ વખત નવી નવી રૂચવા પણ લાગી હતી. અને પછી અમારા જે જનરલ મેનેજર હતા એ થોડા કામથી હેપી હતા, પણ મને નહોતું ગમતું. એમ કીધું ભાઈ આપણું, મને એક વખત એમ કહ્યું કે ટુમોરો યુ વિલ બી ઇન ઇન્દોર, બરાબર છે, કાલે તમારે સમય એટલે જવું, એટલે યસ સર જ કહેવાનું ઓફિસમાં, કે ભાઈ પછી સમજવાનું યસ સર આપણે સેના માટે, એવો પાવર હતો એ સાહેબનો. કારણ એમ જ બોલે રાઉન્ડમાં નીકળે ને, આમ રાઉન્ડમાં નીકળે કંપનીમાં તો વગર ચાય બધાની ઠંડી ઉડી જાય એવો પાવર હતો એ. બોલે ઇટ હેવ યુ સીન માય બુટ ઇટ વિલ કમ ટુ યુઅર માઉથ, મોટા મોટા સાહેબોને એવું પણ બોલે, સમજાય છે, હેવ યુ સીન માય બુટ ઇટ વિલ કમ ટુ યુઅર માઉથ, આ ફાઇલ છુટ્ટી ફેંકે એવી જાતિનો પાવર. હવે મેં તો રિઝાઇન લખીને મોકલ્યું કે સાહેબ મને મારે અહીંયાથી જવું છે ને, મને આ પ્રમાણે, તો પેલી તો રિજેક્ટ કરી દીધું. પછી બીજી વખતે મોકલાવીને જાતે ગયો, મોકલાવ્યું હતું તો બારે ઉભો રહ્યો. પછી ગયો એટલે આપણે થોડી તૈયારી સાથે તો જઈએ ને, કંઈક સાંભળવું પડશે. એટલે પછી મને કહે કે તું ધર્મની વાત, હિન્દીમાં કેરાલાના હતા અને એકદમ પ્રચંડ કાયા ને એવી, તો મને કે તું ધર્મની વાતો, આમ ધર્મને મને ઇન્ટરેસ્ટ છે ને, મારે મારે આ છોડવું છે, કે તું સાંભળ, તું આ કંપનીનું ખૂન કરીને જાય છે. મને એમ કહે ભાઈ, સમજાય છે કે નહીં? અહીંયાથી બધું શીખે છે, તું 3-4 વર્ષથી બધું શીખ્યો, હવે તૈયાર થયો ને, અહીં તું છોડીને જાય છે ને, તું કંપનીનું ખૂન કરીને જાય છે, તું પાપ કરે છે, અને તું પાપ કરે છે ને એટલે ચિત્રગુપ્તના દરબારમાં તારો હિસાબ થશે, ત્યારે તને ખબર પડશે. મને સમજાય છે કે નહીં? હા, ત્યારે તને ખબર પડશે કે તે, ત્યારે મને એમ થાય કે આ મોટો કંપનીનો મેનેજર, સમજાય છે કે નહીં? હવે આ અહીં કહે છે ચિત્રગુપ્તનો દરબાર, અને આપણા ભગવાનના દરબારમાં જે વાતો આવે છે એ વાતો કેવા પ્રકારની છે ભાઈ, સમજાય છે ને? માને એ બહારની પોસ્ટ મળવી એ કોઈ પુણ્યનો ઉદય છે નહીં, પણ આ ભગવાનની વાણી સાંભળવા મળે કે કોઈ ચિત્રગુપ્ત હોતા નથી, અંદરમાં પોતાના પુણ્ય પાપ કરે છે એ પ્રમાણે ફળ મળતા જોવામાં આવે છે, આ વાત સાંભળવા મહાપુણ્યના ઉદય હોય ત્યારે સાંભળવા મળે છે. જેના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી હંમેશા કહેતા હતા, ભાગ્યશાળી હોય એના કાને આ વાતો પડે છે. પલ્લામાં પુણ્ય તો જોઈએ ને, નહીં તો ક્યાંથી સાંભળવા મળે? જો શું કહેજો, જે પુણ્યનો ઉદય થતા, હવે સમજીએ ને, પેલું અસાતા સેમાં થઈ ગઈ, અસાતા હતી એ સાતામાં કન્વર્ટ થઈ ગઈ, જૂની સાતામાં, અને નવો સાતાનો બંધ થયો. મલ્ટીપલ પ્રોફિટ કહેવાય ને, નવો અને જૂનું આ પ્રમાણે થઈ ગયું, જૂનું દેવું ચૂકવાઈ ગયું અને નવો પ્રોફિટમાં, નવો પ્રોફિટમાં અને જૂનું દેવું ચૂકવાઈ ગયું. હવે શું થયું, જે પુણ્યનો ઉદય થતા, હવે સમજે ને, સત્તામાં પડેલું હતું, બંધાવ્યું ને સત્તામાં પડેલું હતું, પછી ઉદયમાં આવ્યું, અને ઉદયમાં આવ્યું તો તારી ડિમાન્ડ શું હતી, પ્રશ્ન શું હતો, કે મને લાડી વાડી ગાડી બાગ બગીચા બંગલા બધું મળે કે ના મળે, ભોગ સામગ્રી મળે કે ના મળે, કે સાંભળ આ સિસ્ટમ ખ્યાલ આવ્યો ને તને, બરાબર? તો કહે છે કે એનાથી શું થાય કે જે પુણ્યનો ઉદય થતા ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી પછી લખ્યું છે સ્વયં મળે છે, સ્વયં મળે છે, કેટલી સરસ વાલી, અને તારામાં વિશુદ્ધ પરિણામ નથી, અને એમને એમ તું ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રી પ્રાપ્ત કરવા માટે જાય તો ગમે તેટલા વલખા મારે તો ઉપરથી વધારે દુઃખમાં ને દુઃખમાં ફસાતો જાય જોવામાં આવે, સમજાય છે કે નહીં? હા, સિસ્ટમ આખી આ પ્રમાણે છે, અને સ્વયં મળે છે એનો મતલબ એ થયો કે તારા પુરુષાર્થથી બહારમાં મળતું નથી, એ તો તે જે બાંધેલું હોય અને સત્તામાં હોય અને ઉદયમાં આવે એ પ્રમાણે મળતું જોવામાં આવે છે. આવે છે ને, जे कर्म पूरब किए खोटे सहे क्यों नहीं जियरा, अति क्रोध अग्नि बुझाए प्राणी साम्य जल्ले सियरा। सामायिक पाठ में पण आवे से प्रमाण, स्वयं किए जो कर्म शुभा शुभ फल निश्चय ही वे देते, करे आप फल देय अन्य तो स्वयं किए निष्फल होते। पूज्य बहन से वतनामृत में छे ने गाओ बोल सेकलू आकुलिया के शू कहवे एनु वावे अने आंबो वावे गोटलो वावे तो आंबो थाय, बस ए प्रमाण से आपोआप मळे छे। जो जे पुण्य नो उदय थता इंद्रिय सुख ना कारणभूत सामग्री स्वयं मळे छे, स्वयं मळे छे। जो तीर्थंकरना जीव होय से माताना उदर मा आवे, हवे जो मातानु पण पुण्य तीर्थंकरना जीवनु पुण्य छे के नहीं, ए पुण्यनो उदय क्यांथी आव्यो के आ आगळ ए प्रकारे मंद कषायना परिणाम छे। अघाती कर्मनी सिस्टम समज, अघाती कर्मनी आवा प्रकारे पुण्य प्रकृति जोवामां आवे छे। सौधर्म इंद्र लई जाय અને એમના માટે વિચાર તો કરો, આપણા છોકરાઓને રમવા માટે પેલા ટેડી બિયર લાવવા પડે, ટેડી બિયર કહેવાય ને શું કહેવાય, એવા લાવવા પડે, કેટલું આમ જોવો તો હીન પુણ્ય કેટલું કહેવું એને। હા, અમે હમણાં એક વખતે વાપી ગયા હતા ને, મારી સાસરી ત્યાં થાય તો બે દિવસ ત્યાં ગયા હતા, ત્યાંથી ગજપંથા એક શિબિર હતી, તો અમે સાંજે બેઠા હતા ત્યાં આગળ, તો એક આપણા ભાઈ અમય ને અનય જેવડો એક છોકરી હતી, એક છોકરી ત્યાં હતી, તો એ અમે બેઠા હતા, અમે બંને ગાર્ડન જેવું હતું ને સાઈડમાં અમે બેઠા હતા, તો એ છોકરી આવીને અક્ષયભાઈ તો એક નાનું પેલું ટેડી બિયર લઈને આવી હતી, જોડે આવી આવડે લઈને, અને એ શું કરે કે પેલા પેલા શું કહેવાય હિંચકા કહેવાય ને, આમ શું કહેવાય સ્લાઇડ કે શું કહેવાય હિંચકા આમ, તો એ નાના જે ગાર્ડનમાં હતું તો એની ઉપર પેલું જે ટેડી બિયર હતું ને નાનું એ લઈને આવી હતી, એને બેસાડે અને એ આમામ આમામ કરાવે, કહેવાનું બાળ અમે બંને વિચારું, હવે એ પેલાને બેસાડેલું ને એ ઉભી રહેલી નાની બાળકી અને આમામ આમામ કરે આમામ કરે, ત્યારે આપણને એમ થાય કે ને જેમ આ છોકરું આમાં સુખ શોધે છે, હવે એનામાં કે એમ આ આજ્ઞાની જે બહારના પાંચ ઇન્દ્રના વિષયોમાં આપણને એના પર હસવું આવે ને કે આ શું કરે છે આ છોકરું, હવે આને આમામ કરાવે છે, તો પેલું અંદરમાં જે પેલું તો પ્યોર જળ છે ને 100% આજ, હવે એને કઈ સુખ સુખનું ફીલ થતું હશે, પણ પેલું જે આમ ઝુલા કરાવે છે એને શું લાગતું હશે અક્ષયભાઈ, એને એમ લાગતું હશે કે હું આને શું કરાવું છું, આને મજા કરાવું છું, આને મજા કરાવું છું, એવું જ માનતું હશે ને બાળક, તો એવું આને મજા કરાવું છું, પણ એને શું ફરક પડે છે, ખ્યાલ આવે છે કે નહીં, જેમ એ બાળ બુદ્ધિ છે ને એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવની પણ બાળ બુદ્ધિ છે, એમ સમજે છે કે આમાંથી સુખ મળે આમાંથી સુખ મળે આમાંથી સુખ મળે, જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ તું ખોટે રસ્તે ચડ્યો છે, ખોટે રસ્તે ચડ્યો છે ભાઈ, સમજાય છે કે નહીં, જો તે પુણ્યનો ઉદય થતા કઈક વાત હતી નીકળી ગઈ, જો જે પુણ્યનો ઉદય થતા ઇન્દ્રિય સુખના કારણભૂત, હા ટેડી બિયરની વાત થઈ ને એના પરથી, હવે જો તીર્થંકર ભગવાનનું અઘાતી કર્મનું પુણ્ય કેવું હોય છે કે એમની સાથે રમવા માટે કોણ આવે છે ખબર છે, કોણ આવે છે રમવા માટે, હા બાલ તીર્થંકર છે એમની સાથે રમવા માટે દેવલોકના દેવો બાળકનું રૂપ બનાવીને આવે છે, અઘાતી કર્મના ફળ, અઘાતી કર્મના ફળ આવે છે રમવા માટે, વિચાર તો કરો, એમના ભોજનની વ્યવસ્થા આજે આવી ને પ્રવચનમાં ગુરુદેવસિંહના સ્વાધ્યાયમાં વાત આવી કે જ્યાં સુધી મુનિ દીક્ષા અંગીકાર ના કરે ત્યાં સુધી ચક્રવર્તીના ભોજન ઊંચી જાતિ ના હોય છે, ભોજન બધા બતાવ્યા હતા મુનિ દીક્ષા અંગીકાર ના કરે, તો બાલ તીર્થંકરનો જીવ છે ને એના ભોજનની વ્યવસ્થામાં ને અંગુષ્ઠમાં શું ભરીને જાય છે અમૃત ભરીને જાય છે, અચ્છા એ બાલ તીર્થંકર જીવ છે એમના બધા વસ્ત્ર વગેરે ક્યાંથી આવે છે, કઈ બ્રાન્ડ ના હોય છે સમજાય છે, એ વસ્ત્ર ક્યાંથી આવે છે, એનું સ્ટિચિંગ વગેરે ક્યાં થતું હશે, એના માપદંડ વગેરે, હા ખ્યાલ આવે છે, વિચાર તો કરો, અઘાતી કર્મની વાત છે, આ અઘાતી કર્મની તને અઘાતી કર્મના પુણ્ય કેવા હોય હજુ ખબર નથી, ખ્યાલ આવે છે, નહીં અમે તો અહીંયા જગ્યાએ આ જગ્યાએ અમારા કપડાં સીવડાવે છે આ જગ્યાએ, અરે શું છે એમાં કાંઈ નથી, આ પુણ્ય પણ કેવા હોય છે, તું ભગવાનના પુણ્ય જોવે ને તો તારા પુણ્યનો નશો એ પણ ઓગળી જાય, એવા તો પુણ્ય હોય છે આ શાસનની અંદર, આત્માનો જેને રસ આવે તો સાથે મંદ કસાય છે તો પુણ્ય પણ આવી ઊંચી જાતિના હોય છે, દેવો આવીને વ્યવસ્થા કરે ને, વિચાર તો કરો, આ અઘાતી કર્મના ફળ, અઘાતી કર્મના, હા જુઓ એક ઘટનાઓ તો ક્યારેક એકદમ અત્યારે યાદ આવે, એક બાજુ અઘાતી કર્મના ફળ, અમે એક વખતની ઘટના છે અમારા ત્યાં ગામની કે ગેસ ખલાસ થઈ ગયો, સાધારણ કોઈનું ઘર હોય ને, અન્ય મતી હતા બિચારા, ગેસ ખલાસ થઈ ગયો, પછી એ વખતે પેલો કેરોસીન પણ ચાલે, તો કેરોસીન માટે લાઇનમાં ઉભું રહેવું, કેરોસીન ના મળે, સમજાય છે કે નહીં, લાકડા અમુક જગ્યાથી લાવીને બાળવા પડે, એમાં લીલા લાકડા. હવે એક રસોઈ બનાવવા માટે અઘાતી કર્મની સામગ્રીની થોડી વાત કરું છું. અઘાતી તમને ખ્યાલ આવે ને સામગ્રી, આ કહે છે કે હવે જે પાપકર્મ બાંધ્યું છે, તો પાપકર્મ બાંધ્યું છે તો ખરા ટાઈમે ગેસ કલા, અને ભાઈ કઈ પેલો આવીને કહે ભાઈ પાંચ મહેમાનને જમવાનું છે, પાંચ મહેમાન ગેસ ખલાસ, કેરોસીનને પેલા પ્રાઇમસ પેલા ચાલતા હતા, કેરોસીન મળે નહીં, અને પેલા ચૂલા ઉપર રાંધવાનું, સમજાય છે કે નહીં. આ એ કહે છે કે આની અંદર, અને બીજી વસ્તુ એ છે, ટોડરમલજી સાહેબે લખ્યું છે, આ બહારમાં તારું બિલકુલ કશું કાંઈ ચાલે નહીં, પાછું જેવા આઘાતી ક્રમ બાંધ્યા છે ને એ જ પ્રમાણે બહારમાં ઉદયમાં આવશે, કેમ કે પરદ્રવ્યનું પરિણામ છે, એમાં તારું નહીં ચાલે, નહીં ચાલે તારું. એ કેટલી ઘટનાઓ યાદ આવે છે, પણ આપણો સમય પણ થવા આવ્યો છે. એક ખાલી સિંગલ એક લીટીમાં કહીને આગળ વધી રહ્યો છું. વિદેશની અંદર એક અમારા સાથે મેં ભણતા હતા, એનો નાનો ભાઈ વિદેશમાં હતો, અને એના ફાધર અહીંયા અમદાવાદ તલોદમાં એકદમ સિરિયસ થઈ ગયા હતા, બીમાર થઈ ગયા હતા, અને ત્યાંથી નીકળી ગયો આવવા માટે નીકળી ગયો. અને જે ફ્લાઇટ જે છે ને એ અહીંયા ત્યાંથી અમદાવાદ થઈને જે અમારા ખ્યાલથી બોમ્બે આવે એવું એનું કહેવું હતું, અને પછી અહીંયા લેન્ડ થઈને પછીથી બીજી ફ્લાઇટમાં ત્યાં અમદાવાદ, ને પછી અમદાવાદથી નીકળીને તલોદમાં એના ફાધર હતા, અને ત્યાં સુધી મતલબ છેલ્લી મોમેન્ટ, અને જ્યાં સમજો ને એકદમ નજીક આવવાનું થઈને આમ થઈ ગયું, ત્યાં આગળ આમ થઈ ગયું. ત્યાં રત્નકર્ણ સલાહ કહે, કર્મમાં દયા નથી હોતી. આપણને એમ થાય ને ભાઈ, એક પાંચ મિનિટ ક્યારનો, ત્રણ દિવસથી બધું નીકળેલો ને બધું આમ ને તેમ ને થોડુંક સાચવી લીધો, થોડું સાચવી લીધો છો, નહીં કર્મના ઉદયમાં દયા નથી હોતી, એમાં તારું કશું ચાલે નહીં. હા, જિંદગી કપલ કભી કોઈ બઢા નહીં પાયેગા, રસ રસાયન સુત સુભટ કોઈ બચા નહીં પાયેગા. વેન્ટિલેટર લગાડીએ તો લંબાય કે ના લંબાય અક્ષયભાઈ આયુષ્ય? આપણા હતા ને ભાઈ ધીરુભાઈ અંબાણી ને, એમની તો હોસ્પિટલ છે ને મારા ખ્યાલથી, તો વેન્ટિલેટરની શું કમી હશે એમને? તો કેટલા વેન્ટિલેટર લગાવી દઈએ કે ના? એ તો બધા બાહ્ય નિમિત્તભૂત કારણ. અહીંયા આયુ કર્મના નિષેક પૂરા થઈ ગયા, નિષેક પૂરા તો દેહ અને આત્મા છૂટા પડી જાય છે. આ છે જૈન શાસન છે, આ છે વિતરાગ વિજ્ઞાન છે. હા, મજાની વાતો છે ભાઈયા. અને આ બધું ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ સર્વસિદ્ધિના દેવો, સીધી વાત છે ને, કેમ ચર્ચા નહીં કરે? આ તો કહેવાય ને કે ભાઈ આપણે રાત્રે થાક લાગે એટલે ચાર કલાક આડે પડખે થવું પડે, પેટ ભરવા માટે આ થોડું ખાવું બનાવવું પડે, પણ એ બધો પ્રોબ્લેમ ના હોય તો પછી આપણે આ જ ચર્ચા કરીને શું કામ અહીંયાથી ઘેર જવું પડે? આપણે શું કામ જવું પડે? ઊંઘ જ ના હોય એકદમ ફ્રેશનેસ જ રહેતી હોય તો શું કામ આપણે જવું છે પછી? સીધી વાત છે ને, માને એ જીવો પણ એવું પુણ્ય બાંધીને ગયા હશે. આ અઘાતી કર્મનું સર્વાસી અઘાતી કર્મનું પુણ્ય છે આ. આજે આપણને આજીવિકા વગેરેની બહારની બધી વ્યવસ્થા મળી છે ને, એ અઘાતી કર્મનું ફળ છે, પણ એનો આપણે પ્રોપર યુઝ કરી લઈએ તો બરાબર છે, અને નેવા પાપના પોટલા બાંધ્યા તો આ બધું જે છે કન્વર્ટ થઈ જશે. પછી એવી જગ્યાએ ચાલ્યો જઈશ કે રોજ નવા નવા અમારે ખબર નહીં છેલ્લા છ વર્ષથી શી ખબર શું થવા બેઠું છે. બસ હાથ ના કરે હૈયે વાગે છે. જો જે પુણ્યનો ઉદય થતા ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે, તથા પાપનો ઉદય દૂર થતા દુઃખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. ઘણા જોયું પણ હશે કે ભાઈ ખબર નહીં, ત્રણ ચાર ડોક્ટરને બતાવીને બે ત્રણ વર્ષથી એવો સ્કીનનો રોગ હતો, હેરાન પરેશાન થઈ ગયો, ત્રણ વર્ષથી હેરાન બધા ડોક્ટર, અને ખબર નહીં ફલાણા ડોક્ટરે એક એક ટાઈમ દવા આપીને શી ખબર રોગ ક્યાં ગાયો, ખબર જ ના પડી. તો એ કહેવું છે કે ત્યાં સુધી તારો અઘાતી કર્મમાં અસાતા વિજ્ઞાન ઉદય. મોટા મોટા સ્પેશિયાલિસ્ટને બતાવ્યું પણ રોગ નહોતો મટતો, સમજાય છે કે નહીં? અને આમને એક ખબર નહીં આટલું કે તમે આટલું કરજો, અને એક જ દવાથી ખબર નહીં રોગ ક્યાં ગયો. વાસ્તવમાં એ વખતે તારો શું છે, સાતા વિદ્યાનું દ્વય છે ને, એનો મતલબ તારાથી કશું થતું, એ સ્વયં એના એ રોગના પરમાણુઓ નિરોગ થવાનો કાળ આવ્યો એટલે પેલા ઉપર ઉપચાર આવે છે. પણ જ્યાં સુધી એ રોગના પરમાણુ નિરોગ થવાનો કાળ નથી આવ્યો ને, ત્યાં સુધી એ કહે છે નિરોગ અવસ્થા નહીં થાય. અને તું આ પ્રમાણે પંચ પરમેશ્વરી ભગવંતોના સમાગમમાં રહે છે આત્માનું કલ્યાણ કરવા માટે, તો તારા શરીરની અંદર રોગારી વગેરે પરમાણુ આવવાનો પ્રશ્ન રહેતો જ નથી. અલ્પકાળમાં તારું પરમ ઔદારિક શરીર થશે તો પરમ ઔદારિક થશે 13મા ગુણસ્થાન, અને પછી અશરીરી થઈ જઈશ. આવે તો ખરો, રોગ કેવી રીતે આવે? આત્મામાં તો ના આવે ભાઈ, આત્મામાં તો રોગ ન આવે, પણ 13મા ગુણસ્થાનમાં શરીરમાં પણ રોગ નથી આવતો. રોગને કહે આવતો ખરો તું રોગ, મારા સુધી નહીં પણ મારી બાઉન્ડ્રીની બહાર એક ક્ષેત્ર આવે શરીર છે ત્યાં તો તું આવ, આવતો ખરો. મને આત્માની આરાધનાના ફળમાં અઘાતી કર્મના પણ એવા પુણ્ય બંધાય છે કે રોગની એન્ટ્રી નથી થતી ત્યાં આગળ. આ છે જૈન શાસન.
શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. ઋષભદેવથી લઈને મહાવીરદેવ પર્યંત 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. સિમંદ દેવથી લઈને અજીતડીએ પર્યંત 20 વિહરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અડગ જ્ઞાનબંધના ધારક અખંડ સાધનાના પ્રતિક એવા શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ વ્યાસાંગી જીનવાણી માતનો જય હો. ભરક્ષેત્રના સમર્થ આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હાલતાચાલ તથિત સમાન કુંદકુંદ આચાર્ય દેવ અમૃતચંદ્રાચાર્ય દેવ આદિ સર્વે આચાર્ય ગુરુ ભગવંતોનો જય હો. અનંત અનંત ઉપકારી નિત્યવન્ય પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય કહાન ગુરુ દેવનો જય હો. પ્રસમ રસ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિ જેવી અનુપમ કૃતિના રચયિતા પરમ કૃપાળુ દેવ તથા સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શતવાર હૈ. નિત્ય બોધ દ્વાસાંગી ચિનવાણી માતનો જય હો.